તારીખ 6/3/1990 શ્રી સમયસાર ગાથા 203 અને 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
અર્થાત તેઓ આત્માનું પદ નથી, એ આત્માનું સ્થાન નથી, આત્માનું પદ નથી, પરંતુ જે આ સ્વસંવેદન રૂપ જ્ઞાન છે, જ્ઞાનને અહીંયા કેવું કહ્યું છે, સ્વસંવેદન એ જ્ઞાનનું રૂપ છે. જ્ઞાન પોતે પોતાને વેદે, પોતે પોતાનો અનુભવ કરે એવું જ્ઞાનનું રૂપ છે, એવું જ્ઞાનનું સ્વરૂપ છે. તે નિયત છે, તે સદાય સદાય સ્વસંવેદન રૂપ છે, તે એક છે એટલે એક રૂપે છે, અભેદ છે, તે નિત્ય છે, સદાય ટકનારું છે અને અવ્યભિચારી એટલે પવિત્ર છે, શુદ્ધ છે, કોઈ પણ દોષ એમાં નથી, નિર્દોષ છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે. આત્મા સ્થાયી છે સાથે સાથે એમ કહે છે કે આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે. આ અધિકારમાં અને ખાસ કરીને આ ગાથાઓમાં જ્ઞાનની પ્રધાનતા કરી છે આચાર્યજીએ. અહીંયા જ્ઞાનની પ્રધાનતા કરવા પાછળ આચાર્ય મહારાજનો એક ખાસ પ્રકારનો મર્મ છે, અથવા એક કાર્ય પદ્ધતિ, આત્મ પ્રાપ્તિ, આત્માનુભવ કરાવવામાં જે રહસ્યભૂત કાર્ય પદ્ધતિ છે એનું અહીંયા વિશેષ સ્પષ્ટીકરણ છે. એટલે આત્મા સ્થાયી છે સાથે સાથે કહે છે કે આ જ્ઞાન પણ સ્થાયી છે. આ જીવે અનંત કાળમાં કદી જ્ઞાનની પ્રધાનતા કરી નથી, જ્ઞાનમાં સ્વપણું આત્માપણું સ્થાયતું નથી અને તેથી જ્ઞાનમાં આત્માપણું અનુભવ્યું નથી. રાગમાં અને રાગના વિષયમાં સ્વપણું સ્થાયતું છે, એની મુખ્યતા અને પ્રધાનતા કરી છે અને એ જ આત્મા થઈ ગયો છે કે જે અનાત્મા છે, આત્મા નથી. આ પરિસ્થિતિ રહી છે. એટલે એની સામે કહે છે કે આ આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે અને તે આત્માનું પદ છે. જ્ઞાન તે આત્માનું પદ છે, રાગ તે આત્માનું પદ નથી. માણસ કહે છે તમે તમારા સ્થાને બેસીને વાત કરો, તમારા સ્થાનથી ઉતરીને તમે વાત નહીં કરો. એમ કહે છે કે પરસ્પર વ્યવહારની અંદર શું વાત કરે છે, તમારા સ્થાને તમે રહો, તમે અમારા સ્થાને ક્યાં રહો? કોઈ પણ જગ્યાએ જેમાં જેનો અધિકાર નથી ત્યાં તેનો હસ્તક્ષેપ કોઈ પણ કિંમતથી સ્વીકારવામાં આવતો નથી. આપણા ઘરમાં કોઈ બહારનો દખલ કરે તો, આપણા દેશમાં કોઈ બહારનો દખલ કરે તો એ કોઈ નહીં સ્વીકારે. કે તમે તમારા સ્થાનમાં રહો, તમારો અધિકાર. તો આ જીવનો રાગમાં પદ નથી એટલે અધિકાર નથી, શરીર આદિ સંયોગમાં એનું સ્થાન નહીં હોવાથી એનો અધિકાર નથી. જ્યાં અધિકાર નથી ત્યાં અધિકાર જમાવવાનો પ્રયત્ન કરવો એ કુદરત સહન નથી કરતી. કુદરત એટલે વસ્તુનો સ્વભાવ, કુદરત એટલે બીજી કોઈ ચીજ નથી, કુદરત એટલે વસ્તુનો સ્વભાવ છે, એ સ્વભાવ સહન નથી કરતો. અમેરિકામાં અબજોપતિ માણસો ત્યાં વિનંતા વધારે છે, પણ ત્યાં ચેન નથી કોઈને. એ વાત આજે ખુલ્લી થઈ ગઈ છે કે ત્યાં કોઈને ચેન નથી. તો ખરેખર તો બધા સાધનો ત્યાં વધુમાં વધુ સગવડતાના અનુકૂળતાના સાધનો ઉપલબ્ધ હોવા છતાં બેઠેની કેમ છે? કે અંદરનો જે આત્મ સ્વભાવ એ વાત એ સ્વભાવે સ્નાન કરવા માંગતો નથી. આત્મા એના ઉપર અધિકાર જમાવવા જાય છે, એનો આધાર લઈને સુખી થવા ચાહે છે. એવો જે અન્ય પદાર્થ પ્રત્યેનો રસ તે આત્માના શાંત રસને મારે છે. એટલે જેટલો તીવ્ર રસ છે, અહમ પણ કરે છે કે આટલું બધો મને છે, આટલું બધો મને છે, એટલું દુઃખ ઉત્પન્ન થઈ આવે છે. પછી દુઃખને ન સમજી શકે તો કઈ દુઃખ મટી ન જાય. એવા દુઃખને લોકો નથી સમજી શકતા, એટલે કઈ દુઃખ મટી જાય, દુઃખનો નાશ થાય એમ તો નહીં ગમે. દુઃખ તો દુઃખ જ રહેશે અને એનું તીવ્ર રૂપ થશે ત્યારે એને સ્વીકારવું જ પડશે કે ખરેખર આ દુઃખ છે. મંદ દુઃખ હોય છે ત્યાં સુધી તો એમાં સુખની કલ્પના કરીને જીવ આગળ ચાલે છે, પણ એ પરિસ્થિતિ કુદરત વિરુદ્ધ હોવાથી તીવ્રતામાં આવીને એનું ફળ તીવ્રતામાં આવીને પરિણમે છે અને એ દુઃખ તરીકે સર્વમાન્યપણે સ્વીકારવું પડે છે અને દુઃખ પણ જે સગટપણે અનુભવ થાય છે. તેથી આત્મા સ્થાયી છે, આ જ્ઞાન પણ સ્થાયી છે, તેથી તે આત્માનું પદ છે, તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે. અથવા જ્ઞાનીઓ જ્ઞાનનો જ આસ્વાદ લે છે, જ્ઞાનીઓ જ્ઞાનનો અનુભવ કરે છે, જ્ઞાનીઓ રાગાંશનો અનુભવ કરતા નથી. વેદતા નથી એને, એનાથી એ ભિન્ન પડી જાય છે, એનું વેદનમાં એ શોષણ કરતા નથી. હવે આ અર્થનો પરસ્વરૂપ શ્લોક કહે છે, એકમ યેવહી તત્ સ્વાધ્યમ વિપદાં અપદં પદં અપદાનિ એવ ભાષંતે પદાનિ અન્યાનિ યત્ત્વા. શ્લોકાર્થ, સત એકમ યેવહી પદં સ્વાધ્યમ, તે એક જ પદ આસ્વાદવા યોગ્ય છે. જેને જ્ઞાન પદ કહે છે એ એક જ જ્ઞાન પદ આસ્વાદ એટલે અનુભવ કરવા યોગ્ય છે. કે જે વિપત્તિઓનો અપદ છે, એટલે કે જેમાં આપદાઓ વિપદાઓ સ્થાન પામી શકતી નથી, તેમ આત્મા અવ્યાબાધ સ્વરૂપે છે, તેમ જ્ઞાન પણ અવ્યાબાધ સ્વરૂપે છે. કોઈ પણ આપત્તિ કોઈ પણ વિપત્તિ જ્ઞાનમાં પ્રવેશ કરી શકતી નથી. કોઈ એમ કહે કે પણ વિપત્તિ આવી પડે છે તો કોને આવી પડે છે? માણસ દુઃખી થાય છે, આપત્તિ આવી પડે છે તો એમને ઘણી આપદા થાય છે, રોગ થાય છે, પીડા થાય છે, અનેક પ્રકારની ઉપાધિ પ્રતિકૂળતાઓ નિર્ધનતા, કોને આપદા થાય છે? જ્ઞાનને તપાસવામાં આવે તો જ્ઞાનમાં કોઈ પણ બાહ્ય પ્રસંગનો, કોઈ પણ કર્મના ઉદયનો અને કોઈ પણ રાગાદી વિભાવોનો જ્ઞાનમાં પ્રવેશ થાય છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે જ્યારે પોતાને દુઃખ થાય ત્યારે વિચાર તો પોતા માટે કરવાનો છે, શાસ્ત્ર સ્વાધ્યાય આત્મલક્ષે કરવાનો એક શિસ્તથી એનો નિયમ બદલી છે કે આત્મલક્ષે સ્વાધ્યાય કરવાની આ એક કાર્ય પદ્ધતિ છે. તો પોતાને દુઃખ થાય ત્યાં જ્યારે જ્યારે કોઈ પણ વખતે પોતાને દુઃખ થાય એમ લાગે કે અત્યારે મને દુઃખ થાય છે, ત્યારે એ તપાસમાં યોગ્ય છે, જ્ઞાનને જોવા યોગ્ય છે કે જ્ઞાનમાં શું છે? એવું શું જ્ઞાનમાં થયું કે જેને લઈને દુઃખ છે? જો એમ જોશે તો દુઃખ જે ઉત્પન્ન થયું છે એ દુઃખ નહીં જોઈએ, ગમે તે પરિસ્થિતિમાં દુઃખ નહીં થાય, કોઈ પણ પરિસ્થિતિમાં જીવને દુઃખ નહીં થાય. કેમ કે આપત્તિનું અપદ છે એમાં કોઈ આપત્તિ, કોઈ વિપત્તિ, કોઈ દુઃખ એમાં પ્રવેશ કરી શકતું જ નથી. દુઃખના પ્રકાર ગમે તેટલા જગતમાં હોય, અનેક પ્રકારના દુઃખ છે. ચાર ગતિમાં જન્મવાના કારણે જન્મ થતી વખતે વેદનાનું દુઃખ છે. ચારેય ગતિમાં પ્રાણ ત્યાગરૂપ મરણ થાય છે ત્યારે પ્રાણ છૂટવાનું ઘણું દુઃખ છે. એ સિવાય અસમાધાન અને મૂંઝવણના ઘણા પ્રકારના દુઃખ છે. અશાતાના અનેક પ્રકારના રોગના પણ પીડાના અનેક પ્રકારના દુઃખ છે. આખું વિશ્વ જેમાં મિથ્યા દ્રષ્ટિ જીવોનો જ સમૂહ મોટા ભાગે છે સંસારમાં, એ બધા અનેક પ્રકારના દુઃખ વિદુષી છે. એ સર્વ દુઃખનો એકમાત્ર ઉપાય, રામબાણ ઉપાય, અમોઘ ઉપાય તે આ છે કે પોતે પોતાના જ્ઞાનમાં જ્ઞાનનો સ્વસંવેદન રૂપે અનુભવ કરે. એટલે કોઈ પણ વિપત્તિ, કોઈ પણ આપત્તિ, કોઈ પણ દુઃખ અનુભવ ગોચર નહીં થાય. જે દુઃખ ઉત્પન્ન થયું છે એ પોતાના સ્વસંવેદનને છોડવાથી, ત્યાગવાથી, ભૂલવાથી જ થયું છે, બીજું કોઈ કારણ નથી. એટલે આચાર્ય મહારાજ કહે છે કે આ એક જ પદ આસ્વાદવા યોગ્ય છે, એટલે અનુભવ કરવા યોગ્ય છે કે જે વિપત્તિઓનું અપદ છે. અને જેની આગળ અન્ય સર્વ પદો અપદ જ ભાસે છે. સ્વર્ગલોકમાં ઇન્દ્ર છે જે સમ્યક દ્રષ્ટિ સૌધર્મ ઇન્દ્ર છે, એને પોતાનું ઇન્દ્રપદ અપદ ભાષે છે. સમ્યક દ્રષ્ટિ જો ચક્રવર્તી હોય તો એને ચક્રવર્તી પદ અપદ ભાષે છે. એમ જે જીવને પોતાને જે તે પ્રકારનો ઉદય છે એમાં પોતાનું આવું સ્થાન છે, એવું જે પરિણમન ઘર કરી ગયું છે, દ્રઢ થઈ ગયું છે, તે અપદમાં સ્વપદ સ્વીકાર્યું છે. જો જ્ઞાન પદથી પોતાના આત્મપદને, સ્વપદને સ્વીકારવામાં આવે તો જ્ઞાન સિવાય બીજો ઉપાય નથી સ્વીકારવાનો. જો જ્ઞાનથી સ્વીકારવામાં આવે, જ્ઞાન વડે સ્વીકારવામાં આવે, જ્ઞાનમાં સ્વીકારવામાં આવે તો બધા જ સ્થાન અપદ ભાષે, મારું કોઈ સ્થાન નથી, આ બધા જળના સ્થાન. અવલોકન માત્ર છે, દુઃખનો રસ તૂટી જાય છે, એટલો બધો ફેર પડે છે, ચમત્કારિક ફેર પડે છે. જગતમાં ચમત્કારને નામે જેટલી વાતો છે અથવા મંત્રતંત્રોની વિદ્યાઓ છે એ બધું છે, અથવા લબ્ધિ રિદ્ધિ સિદ્ધિના જે ચમત્કારો છે એ બધા આ આત્માના ચૈતન્ય ચમત્કાર પાસે કઈ નિશાતમાં નથી. એવો એક બહુ મોટો ચમત્કાર છે, એ બધાની પાછળ રસ લેતા એનું ફળ દુઃખ છે. શું? કેમ કે તે બધા ભૂગલ સાથે સંબંધ ધરાવનારા ચમત્કારો છે, પ્રસંગો છે, અને આત્મા એમાં જોડાય એટલે દુઃખી થાય છે. કેમ કે આત્મા જળ નથી, આત્મા ચૈતન્ય છે, અને પોતે પોતામાં પોતે સ્વાનુભવમાં આવે છે ત્યારે એ સ્વાનુભવ સિદ્ધ પદને, પહેલો જ સ્વાનુભવ સિદ્ધ પદને સિક્યોર કરે છે, રિઝર્વ કરી દે છે. જેને સ્વાનુભવ થયો એનો સિદ્ધ પદ નિશ્ચિત થઈ ગયું અલ્પકાળ. આટલો મોટો ચમત્કાર એક સ્વાનુભવમાં રહી ગયો. અને એ સ્વાનુભવને યોગ્ય ભૂમિકામાં પ્રવેશ કરે એ પ્રકારની લાઈન દોરીમાં આવી જાય પરિણામની અંદર, એને અનુસરતા પરિણામ શ્રેણીમાં આવે એમ કહીએ. તો અનુભવ પહેલા અનુભવ શ્રેણીમાં પ્રવેશ પામતા જે પરિણામો છે એ પણ ચમત્કારી છે. અને એ ચમત્કાર શાંતિનો અનુભવ કરાવે છે, ચમત્કારિક શાંતિનો અનુભવ કરાવે છે અને અશાંતિને દૂર કરે છે. આગળનું સ્ટેજ છે, કેમ કે એમાં તો અનુભવને જ તપાસવાનો છે. હું ક્યાં છું, હું પણ અનુભવાવું છું એ કયા ભાવમાં, જ્ઞાનમાં કે રાગમાં, અવલોકન કરવાનું. એટલે બીજું બધું અપદ ભાષે છે. એક જ્ઞાન જ આત્માનું પદ છે, તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. અને તેની આગળ અન્ય સર્વ પદો અપદ સ્વરૂપ ભાષે છે. જ્યારે જ્ઞાનમાં સ્વપદ ભાષે છે ત્યારે જ્ઞાન સિવાયના સર્વ સ્થાનો સર્વ પદ અપદ સ્વરૂપે ભાષે છે, કારણ કે તે બધા જ ભાવો આકૃતામય છે, દુઃખરૂપ છે, આપત્તિરૂપ છે, એ સ્વયં જ આપત્તિરૂપ છે. એ જ્ઞાનને છોડીને અન્ય ભાવમાં સ્વપણ કર્યું એ પોતે દુઃખરૂપ હોવાથી એ પોતે જ વિપત્તિ છે. વળી બીજો શ્લોક કહે છે, વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે. હવે એટલા માટે કહે છે કે આગળનો જે વિષય છે એનો ઉપોદઘાત કરવો છે કે આત્મા જ્યારે જ્ઞાનનો પોતા રૂપે અનુભવ કરે છે ત્યારે તે કેવી રીતે અનુભવ કરે છે. એક જ્ઞાયક ભાવ નિર્ભરમાં સ્વાદમ સમાદમાં આસાદય સ્વાદમ ઘનમયમ વિધાતમ અસહ સ્વામ વસ્તુ વૃત્તિ મિલન આત્મા આત્માનુભવ અનુભાવ વિવશો વર્ષત વિશેષોદય સામાન્ય કલયત ક્લેશ સકલમ જ્ઞાનમ નયતે એકતા. મહાસ્વાદને લેતો એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતો અને બીજો સ્વાદ આવતો નથી માટે શું કહે છે કે જ્યારે કોઈ આત્મા પોતાના સ્વરૂપના સ્વાનુભવમાં આવે છે ત્યારે અનંત જ્ઞાનથી ભરેલું એક જે જ્ઞાયક તત્વ છે એને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. તેના મહાસ્વાદને લેતો, તેના સ્વાદને લેતો એમ કહેવાને બદલે તેના મહાસ્વાદને લેતો એમ કહે છે. સર્વોત્કૃષ્ટ એનો સ્વાદ છે, એ સ્વાદ જ્યારે પોતે એકાકારપણે લે છે ત્યારે ગંધમય સ્વાદને લેવા અસમર્થ છે. એટલે કે તે કાળે વર્ણાદિક રાગાદિક તથા ક્ષાયોક્ષમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ છે. એટલી વાત લીધી કે જ્યારે આત્મા જ્ઞાયક ભાવના આશ્રયે સ્વસંવેદનથી પોતાના સ્વરૂપની લીનતામાં અનુભવમાં વર્તે છે ત્યારે જેમાં દ્વંદ્વ પણ છે એટલે બે પણ છે એવા કોઈ પણ ભાવને અથવા પોતાની દ્વંદ્વ છે રંગ એટલે બીજું છે, રંગ એટલે બીજું પોતાથી બીજું છે એવો કોઈ પણ ભાવ, આગાદિક ભાવ હોય, વર્ણાદિક ભાવ એટલે પુષ્કળ શરીર આદિ ના કોઈ પર્યાયો હોય, તથા ક્ષયોક્ષમી જ્ઞાન એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, બાહ્ય પદાર્થ પ્રત્યે વર્તતું જે ક્ષયોક્ષમી જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, એવા જે જ્ઞાન ના ભેદ છે અનેક પ્રકારના, ભિન્ન આકારને જાણવા વાળા, તેવા કોઈ સ્વાદને લેવાને તે અસમર્થ છે. એટલે પર પદાર્થના પ્રતિબિંબને તે જીવતો નથી, એટલે કોઈ ક્ષયોક્ષમ જ્ઞાનનો ત્યાં અનુભવ નથી, એમ કહેવાય. રાગનો પણ ત્યાં અનુભવ નથી, અને શરીર વિદ્યમાન હોવા છતાં પણ શરીરને સાતા અસાતાનો અનુભવ થતો નથી. સ્વાનુભવ કાળે એટલી લીનતા રહે છે, એટલું સ્વસંવેદનનું જોર છે, બળ છે, કે એ વખતે શરીર પર કોઈ પ્રહાર કરે તો પણ અસાતાના વેદનનો ખ્યાલ ના આવી શકે, અનુભવી શકાય નહીં, અનુભવવા માટે અસમર્થ છે એમ કહે છે. જ્ઞાનના અનુભવમાં એકાકાર થયો ત્યારે તે બીજા કોઈ પણ ભાવને અનુભવવા માટે અસમર્થ છે, એને અનુભવી શકે જ નહીં. એવું આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી આત્માના અનુભવનો સ્વાદ એટલો તીવ્ર છે, એક સ્વાદની તીવ્રતામાં બીજા બધા અનુભવ ખલાસ થઈ જાય છે, એવા પ્રભાવને આધીન. અનુભવ એટલે પ્રભાવ, અનુભવનો અનુભવ એટલે કે અનુભવનો પ્રભાવ, તેના આધીન થયો હોવાથી નિજ વસ્તુ વૃત્તિને એટલે આત્માની શુદ્ધ પરિણતિને જાણતો, જાણતો એટલે આસ્વાદતો, અનુભવતો, અર્થાત આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી બહાર નહીં આવતો, આ આત્મા જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, જ્ઞાનમાં અનેક ભેદો ઉત્પન્ન થાય છે એને પણ ગૌણ કરતો, નિરાકાર વિશેષોને પણ ગૌણ કરતો, સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસતો, શું લીધું, જ્ઞાનના વિશેષોને ગૌણ કરતો અને સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસતો, અભ્યાસતો એટલે એકાગ્ર થતો તેમાં, સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે, એકાકાર જ્ઞાનનો અનુભવ કરે છે, અનેકાકાર જ્ઞાનનો અનુભવ કરતો નથી. જ્યારે આ આત્મા જ્ઞાયક ભાવથી પોતાના આત્મસ્વભાવના મહાસ્વાદનો અનુભવ કરે છે, ચૈતન્ય રસનો અમૃત રસનો અનુભવ કરે છે, ત્યારે અનેક જ્ઞાકાર જ્ઞાનની આકૃતિઓને પણ અનુભવ કરતો નથી, કરી રાખે છે અને જ્ઞાનને એકાકાર દશામાં તે પ્રાપ્ત કરે છે, એકાકાર દશામાં લાવે છે. આ રીતે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે, અથવા આ રીતે આત્મામાં જ્ઞાનનો અનુભવ કરવા યોગ્ય છે. જ્ઞાન પણ પર્યાયમાં અનેક ભેદે અનેક જ્ઞાકારે પરિણમતું હોય છે. જો એ અનેકતાની મુખ્યતા કરવામાં આવે, જ્ઞાનને અનેકાકારતાની મુખ્યતા કરવામાં આવે, તો પણ આત્માનો સ્વાદ જ્ઞાનનો સ્વાદ નહીં આવે. સીધું લક્ષ જેની આકૃતિ ઉત્પન્ન થઈ છે એ મુખની ઉપર લક્ષ ચાલ્યું જશે. જ્ઞાન વિશેષને મુખ્ય કરતા, નિરાકાર જ્ઞાનને મુખ્ય કરતા, નિરાકાર જ્ઞાનની આકૃતિને મુખ્ય કરતા જ્ઞેય ઉપર જાય વિશે આવશે તો આત્મામાં નહીં આવી શકે, બહિર્મુખ થઈ જશે. એક જ જગ્યાએથી અંતર્મુખ થવાનું સાધન છે, કારણ છે, એક જ જગ્યાએથી બહિર્મુખ થવાનું નિયાકાર આકૃતિને મુખ્ય કરતા બહિર્મુખ પણ થઈ જશે અને એકાકાર જ્ઞાનને મુખ્ય કરતા અંતર્મુખ પણ થઈ જશે. આ કાર્યની પદ્ધતિનો, અવળી સવળી કાર્યની પદ્ધતિનો આ સ્પષ્ટ ખ્યાલ લેવા જેવો છે કે કેવી રીતે અંતર્મુખ થવા અને કેવી રીતે બહિર્મુખ. શરીર આદિ અથવા બહાર ના સંયોગો એનું પણ જ્ઞાનમાં પ્રતિબિંબ આવે છે. ભાવ કર્મ છે, રાગાદી ભાવ, એનું પણ જ્ઞાનમાં પ્રતિબિંબ આવે છે. તો એ ત્રણેય પરતત્વો છે, એનું જે પ્રતિબિંબ એટલે નૈમિ આકૃતિ ઉત્પન્ન થઈ એ ગૌણ કરવા જેવી છે. અને એકાકાર જે જ્ઞ પણ એ જે જ્ઞાન તત્વ છે એ મુખ્ય કરવા જેવી. આવી એક અંદર માં અંતરંગ માં કાર્ય પદ્ધતિ છે તો દુઃખ થી છૂટવાનો ઉપાય છે, તો સર્વ આપત્તિ થી છૂટવાનો ઉપાય છે, તો સંસારના પરિભ્રમણ થી છૂટવાનો ઉપાય છે, નહીતર બીજી કોઈ રીતે નથી. પોતાને આ પ્રકારની કાર્ય પદ્ધતિ અપરિચિત હોય તેથી જરા આ વિષય અજાણ્યો અને અઘરો લાગે તો તેથી એનાથી દૂર થવા જેવું નથી, એને છોડી દેવા જેવું. એનું ફળ બહુ મહાન છે, ફળ બહુ ઘણું મહાન છે, જન્મ મરણનો નાશ છે. તેથી ઉત્સાહ લાવીને આવો મોટા લાભનું કારણ છે એનો ઉત્સાહ લાવીને એ કાર્ય કરવા જેવું છે. જેને બહુ મોટો લાભ લેવો હોય તે એ લાભ લેવા માટેની જે પ્રતિકૂળતાઓ હોય એને ગણકારે અને ગણકારે તો એ કાર્ય કરી શકે. આ નિયમ છે, લોકિકમાં પણ આ નિયમ છે. ગમે એટલી કઠિનતા હોય પણ એમાં લાભ બહુ મોટો છે, આપણે પહોંચી ગયો, એવો ઉત્સાહ લાવે છે કે આપણે ગમે તેમ કરીને પહોંચી ગયો છે. બીજા કરી શકે તો આપણે શા માટે કરી શકીએ, આપણે તો કેટલો લાભ લેવો છે. એવી રીતે જે વિચારે છે એને એ કાર્ય કરવાનો રસ છે, ઉત્સાહ છે અને એને લઈને એની સફળતા છે. ત્યાં તો પૂર્વ કર્મ આધીન છે પણ સામાન્ય રીતે એની સફળતા એથી વિરુદ્ધ પરિણામમાં તો નથી. જે મુશ્કેલીથી હારી જાય છે એ તો કોઈ કાર્યમાં આગળ વધી શકે એમ. અહીંયા આવું કાર્ય જરા સૂક્ષ્મ લાગે, કઠિન લાગે, અપરિચિત લાગે, અઘરું લાગે તો તેથી કાંઈ છોડવા જેવું નથી. પણ આ જ કરવા જેવું છે એમ ઉત્સાહ લાવીને કહે છે કે ઉલ્લાસિત વિરિવાન તત્વ પામવાનો અધિકારી છે. ઉલ્લાસિત વિરિવાન એટલે જેને નિજ હિતના કાર્યમાં ઘણો ઉત્સાહ છે તે પાત્ર છે, અધિકારી છે એટલે તે પાત્ર છે. પાત્રતાના અનેક લક્ષણમાં આવો ઉલ્લાસ છે એમ એની નોંધ લેવામાં આવી છે. કેમ કે જ્ઞાનના વિશેષોને ગૌણ કરવા તો સંયોગોને મુખ્ય કરીને આ લાઈન છોડી દે છે. ભાઈ શું કરીએ, અમારે એટલી બધી અત્યારે પ્રતિકૂળતાઓ છે અથવા એટલા બધા કામની જવાબદારીઓ આવી પડે છે કે અમે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી આ વિષય દૂર થઈ જઈએ છીએ. તો એવી મુખ્યતામાં તો જાણે પત્તો લાગવો મુશ્કેલ છે. પણ અહીંયા તો એમ કહે છે કે જ્ઞાનની અંદર અનેક જ્ઞેયોની આકૃતિ થાય એ જ્ઞાકાર જ્ઞાનને પણ ગૌણ કરો અને એકાકાર જ્ઞાનને મુખ્ય કરો, જેને જ્ઞાન સામાન્ય કહેવામાં આવે છે. ભાવાર્થ કહેવાય. સ્વરૂપ જ્ઞાન ના રસીલા સ્વાદ આગળ અન્ય રસિકા છે, જેણે આવો અનુભવ કર્યો એકાકાર જ્ઞાન નો, સ્વરૂપ જ્ઞાન નો, એ જ્ઞાન નો રસ અને એ રસ નો અનુભવ, જ્ઞાન રસ નો જે અનુભવ છે, સ્વાદ એટલે અનુભવ છે, તેની આગળ જગત ના સર્વ પ્રકારના અન્ય રસ ફિક્કા છે. પાંચે ઇન્દ્રિયોના જે વિષયની મીઠાશ છે એ રસ પણ ફિક્કો પડી જશે. પછી ગમે તેટલું પુણ્યની ઊંચામાં ઊંચી પદવીમાં આવશે તો પણ એમાં એનો રસ ફિક્કો એને લાગશે, નિરસ લાગશે. કેમ કે એક તો પ્રત્યક્ષ બધું જ ભીન છે, એને પ્રત્યક્ષ જ્ઞાન રસનો આસ્વાદ અનુભવ છે, એને જ્ઞાન સિવાયનો બધું જ ભિન્ન લાગ, ભિન્ન અનુભવાય છે, ભિન્ન જણાય છે, એટલે ત્યાં પોતાની પહોંચ જ જોતા નથી, વ્યાપ્તિ જોતા નથી, પોતે અવ્યાપક છે, તેથી એનો અનુભવ લઈ શકતો નથી, સ્વાદ લઈ શકતો નથી. ઉલટાનો ત્યાં એવું જ્ઞાન થાય છે કે એવી રીતે લંબાતા જ્યાં પોતાની વ્યાપ્તિ નથી એવા ભિન્ન તત્વોમાં ખેંચાતા લંબાતા આકુતાને દુઃખનો અનુભવ ઉત્પન્ન થઈ જાય છે. એટલે ક્યાં દજાય છે અને ક્યાં શાંતિ થાય છે એ વાત પોતાને પ્રત્યક્ષ અનુભવ ગોચર રહે છે. સ્વાભાવિકપણે જીભ દાજવાથી ખસે છે, સ્વાભાવિકપણે જીવ જ્યાં જેને શીતળતા અને શાંતિનો અનુભવ થાય છે એની નજીક જાય છે, આ તો એનો સ્વભાવ છે. એટલે એમ કહે છે કે આ એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપ જ્ઞાનને અનુભવતા સર્વ ભેદભાવો મટી જાય છે, સ્વરૂપ જ્ઞાનને અનુભવતા બીજા જે ભેદ ભિન્ન જે ભિન્ન જાતિના ભાવો છે એ ઉત્પન્ન થતા નથી, ઘટી જાય છે, નાશ થાય છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે, જ્ઞાન તો સ્વતંત્ર પ્રકાશક હોવાને લીધે જ્ઞાનમાં અનેક જ્ઞેયોની આકૃતિનું પ્રતિબિંબ અનેક વિશેષો ઉત્પન્ન થાય છે ખરા જ્ઞાન. જ્યારે જ્ઞાન સામાન્ય નો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે. એટલે જે જ્ઞાન વિશેષો ઉત્પન્ન થયા છે એ પણ જ્ઞાનની અંદર ગૌણ થઈ જાય છે. અને એક જ્ઞાન એટલે એકાકાર જ્ઞાન, માત્ર જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે, સ્વજ્ઞેયરૂપ થાય છે. એને જ્ઞાનનો અનુભવ કહો, એને આત્માનો અનુભવ કહો, સ્વરૂપનો અનુભવ કહો, ચૈતન્યનો અનુભવ કહો, આનંદ અમૃતનો અનુભવ કહો, બધું એકાક છે. આટલી વાત પીછીકાથી સ્થાપી છે. હવે મૂળ વિષય શરૂ થાય છે. અહીં પ્રશ્ન થાય છે, એટલા માટે આગળની ગાથા લીધી છે કે એના અનુસંધાનમાં 204 ગાથાના પ્રશ્ન ઉઠાવ્યો છે મથાળામાં અને એનો ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલા શુદ્ધનેનું કથન કરતા જેવાઈ ગયો છે કે શુદ્ધને આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધને દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. શું કહે છે? છદ્મસ્થ જીવને કેટલો મોટો લાભ છે એમ કે છે. એક સ્વરૂપાનુભવમાં છદ્મસ્થ જીવને કેટલો મોટો લાભ છે, પંડિત જયચંદ્રજીએ બહુ મોટો ખુલાસો કર્યો છે આ જગ્યાએ. પ્રશ્નકારે પ્રશ્ન એમ ઉઠાવ્યો છે પોતે ને પોતે કે છદ્મસ્થ જીવને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે, મહાસ્વાદ તો છો આપે, તો મહાસ્વાદ તો કેવળ જ્ઞાનમાં આવે, નીચે તો થોડોક સ્વાદ આવે, તો એ કેવી રીતે બનવા યોગ્ય છે? તો કે આગળ એક વખત ઉત્તર આપ્યો છે, ફરીને કહેવામાં આવે છે કે શુદ્ધને આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવે છે, અથવા શુદ્ધને દ્વારા પરિપૂર્ણ શુદ્ધ આત્માનું અવલંબન લેવાય છે. શુદ્ધને એટલે શુદ્ધ જ્ઞાનનો એક અંશ છે કે જે આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને વિષય કરે છે. એવો જે શુદ્ધને આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જણાવતો હોવાથી, અનુભવ કરાવતો હોવાથી, શુદ્ધને દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ આવે છે, પણ પરોક્ષ છે. અહીંયા જે પ્રત્યક્ષ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એ રીતે નથી, પણ પરોક્ષપણે કેવળ જ્ઞાનનો સ્વાદ એ લે છે. નીચે ચોથા ગુણ સ્થાને પરોક્ષપણે કેવળ જ્ઞાનનો સ્વાદ લે છે. આટલી આટલી મોટી વાત છે. એટલા માટે એનું નિર્માણ પણ ત્યાં રજીસ્ટર થઈ જાય છે કે હવે કેવળ જ્ઞાનનો પરોક્ષ અનુભવ કરનાર જીવ કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવ કર્યા વિના હવે છોડશે ને, હવે નહીં મૂકે. જેને પોતાનો લાભ દેખાઈ ગયો એ લાભને કેમ છોડે? પડતર થાય છે ને ત્યારે લાભ દેખાય છે. કોઈ પણ કામમાં શક્યતા દેખાય છે કે આમાં આટલો લાભ હવે આપણને મળી જાય, પછી કાર્યાન્વિત પછી થાય કે રોજનો આટલો માલ વેચાય તો 12 મહિને આટલો સરવૈયામાં આટલો લાભ ઉત્પન્ન થાય, આટલો ટર્નઓવર વધી જાય, આટલું આમ થાય, જે એની ગણતરીમાં જ એને લાભ દેખાઈ જાય છે, તો એ લાભ લીધા વિના જીવ મૂકે એનો પ્રયત્ન ચાલુ જ રાખે. એમ જેને શુદ્ધને દ્વારા કેવળ જ્ઞાન સ્વભાવે આત્માનો અનુભવ થયો એને પરોક્ષપણે કેવળ જ્ઞાનનો અનુભવ થઈ ગયો. એ પ્રત્યક્ષ કેવળ જ્ઞાનના અનુભવ સુધી પહોંચ્યા વિના રહેશે નહીં, તથા પ્રકારનો એનો પ્રયત્ન બંધ નહીં રહે, હવે ચાલુ ચાલુ જ રહેશે. એટલી વાત સ્થાપીને હવે એમ કહે છે પાછળ 204 ગાથાનો મથાળો જે વેતનથી લીધી છે કે હવે કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં, કર્મના ક્ષયોક્ષમથી મતિ જ્ઞાન, મતિ જ્ઞાનાવરણના ક્ષયોક્ષમથી, શ્રુત જ્ઞાનાવરણના ક્ષયોક્ષમથી શ્રુત જ્ઞાન, અવધિ મનોપ્રિય અને કેવળ એ બધાના આવરણ અને ખસવા અનુસાર તેનું એટલે જ્ઞાનનું સ્વરૂપ વિચારવામાં આવે. મુખ્ય વાત શું લે છે? જ્ઞાનને પકડીને વાત લે છે કે જો તેનું એટલે જ્ઞાનનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે, જ્ઞાનમાં કોઈ ભેદ નથી, અથવા જ્ઞાનના ભેદો તે જ્ઞાનનું નિશ્ચય સ્વરૂપ નથી એમ કહેવું છે. જ્ઞાનના ભેદો તે જ્ઞાનનું નિશ્ચય સ્વરૂપ નથી. જ્ઞાનને સ્વરૂપના દ્રષ્ટિકોણથી અવલોકન કરો, જુઓ, અવલોકન કરો એટલે જુઓ, વિચારવું નથી આપણે, જોવું છે. વિચારવા ઉપરાંત આટલું કાર્ય કરવું છે, વિચારવું નથી એટલે વિચારવા ઉપરાંત આટલું કાર્ય કરવું છે. વિચાર છોડીને વાત નથી, પણ વિચારથી આગળ જઈને, વિચાર્યા પછી વિચારથી આગળ ચાલવાની વાત છે કે જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. ઉપાય એટલે સાધન, તો આ વિધિની પદ્ધતિ આવે છે કે આ જ્ઞાન એક જ છે, એકાકાર જ્ઞાન તે એક જ જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે, અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે, એવા અર્થની ગાથા, એવા અર્થનું મુકુંદાચાર્યનું સૂત્ર, ગાથા સૂત્ર છે તે હવે કહે છે. અહીંથી વિશેષણ કરે છે જ્ઞાનમાં. વિદ્યાર્થી, વિદ્યા પ્રાપ્તિનું પ્રયોજન છે તેને વિદ્યાર્થી કહેવામાં આવે છે. જેને વિદ્યા પ્રાપ્તિનું પ્રયોજન છે, ધનાર્થી, આત્માર્થી અર્થ શબ્દ વપરાય છે. એમ પરમાત્મા એ વાત રહેલી છે, આત્માના પરમ હિતનું, પરમ પદનું જેમાં પ્રયોજન છે તે પરમાર્થ છે. ક્યાં એ પરમાર્થ રહેલો છે? કે આ જ્ઞાન પદમાં પરમાર્થ રહેલો છે. એ વાત લીધી છે, બહુ સુંદર વાત ઉછાવી છે. આ ગાથા 4, 5 અને 6 ગાથામાં આ વિષય ઉપર આચાર્ય મહારાજે અને કેવળ જ્ઞાન એ 5 પ્રકારના જ્ઞાનના પદ છે. તે એક જ પદ છે, તે ખરેખર જોવામાં આવે, નિશ્ચયથી જોવામાં આવે તો તે ખરેખર એ જ્ઞાન પદ છે. ભિન્ન ભિન્ન જે એના ભેદો કર્યા, તે ખરેખર એનું વાસ્તવિક સ્વરૂપ નથી, એ વ્યવહારે ભેદો છે. નિશ્ચયથી તો એ જ્ઞાન પદ જ છે, બધામાં જ્ઞાન સામાન્ય છે. મતિ સુખ એ તો એના વિશેષ ભેદો છે. કારણ કે જ્ઞાનના સર્વ ભેદો તે જ્ઞાન જ છે, જ્ઞાનના સર્વ ભેદો તે જ્ઞાન છે, જ્ઞાનના સર્વ અવયવો અવયવો તે જ્ઞાન જ છે. જેમ એક વૃક્ષ છે, તો વૃક્ષનું મૂળ છે તે પણ વૃક્ષ છે, વૃક્ષનું થડ છે તે પણ વૃક્ષ છે ઉપર જાવતો, અને વૃક્ષની ડાળી છે તે પણ વૃક્ષ જ છે. મૂળ અને થડ વચ્ચે કાંઈ સાંધો નથી, થડ ને ડાળી વચ્ચે ક્યાંય સાંધો નથી, એમાંથી જ ઉગેલી ચીજ છે એમ કે છે. એમ એક જ્ઞાન સામાન્યના જ આ જ્ઞાન વિશેષો છે. ખરેખર તો એનું લોજિક એવું છે કે જ્ઞાન વિશેષ કહેતા વિશેષ પોતે જ સામાન્યને અપેક્ષિત છે. જેમ કોઈ ચીજ મોટી છે એમ કહેતા નાની નથી એમ કહેવું છે. નાનીની સરખામણીમાં ચીજ મોટી છે, નહીં તો જેવડી છે એવડી છે. આ આંગળી મોટી છે તો આ આંગળીની અપેક્ષા રાખીને કહેવાય, આ આંગળીની અપેક્ષા રાખીએ તો એને નાની કહેવી પડશે. તો નાની પણ છે અને મોટી પણ છે, તો સાપેક્ષ થઈ ગઈ. નાની પણ અપેક્ષા છે, મોટી પણ અપેક્ષા છે, અને નિરપેક્ષ લઈએ તો જેવડી છે તેવડી છે. એમ જ્ઞાન વિશેષ કહેતા જ્ઞાન સામાન્યનું લક્ષ્ય આવવું જોઈએ. એ કોની અપેક્ષાથી વાત ચાલે છે? જ્ઞાન વિશેષ કહેતા જો જ્ઞાન સામાન્ય લક્ષ્યમાં ન હોય તો જ્ઞાન વિશેષને વિશેષ તરીકે નથી સમજાય. એટલે આ પાંચે પદ છે તે જ્ઞાનના સર્વભેદો જ્ઞાન જ છે, અને જ્ઞાનના સર્વભેદો તે જ્ઞાન જ છે. સ એ સહ પરમાર્થ અને તે આ પરમાર્થ છે, એટલે કે નિરપેક્ષ અપેક્ષા વિનાનો, નિર્ભેદ ભેદ વિનાનો જે આ જ્ઞાન છે તે પરમાર્થ છે. અથવા શુદ્ધના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે, પરમ પ્રયોજનભૂત છે, કે જેને પામીને, જેને અવલંબીને, જેને અનુભવીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. આચાર્ય મહારાજે બહુ ચોખ્ખી વાત એ કરી દીધી કે તું બધું ગૌણ કર, એક જ્ઞાન સામાન્યનો અનુભવ કર, તારો નિર્વાણ થઈ જશે. ગેરંટી આપી દીધી કે એક જ્ઞાન સામાન્ય તે પરમાર્થ પદ છે, તે જ અવલંબવા યોગ્ય છે, તે જ અનુભવ કરવા યોગ્ય છે, અને એનો અનુભવ કરતા તને નિર્વાણ થશે. કહેવાની જરૂર નથી કે અનુભવ અનુભવ કરતા સમ્યક દર્શન થાય, કહેવાની જરૂર નથી કે એનો અનુભવ કરતા નિર્ગ્રંથ પદની દશાની પ્રાપ્તિ થાય, એ તો કહેવાની જરૂર નથી. એનો અનુભવ કરતા નિર્વાણની પ્રાપ્તિ થાય છે એમ આચાર્ય મહારાજ કહે છે, ત્યારે સમ્યક દર્શન આદિ નીચેની પર્યાયો પ્રાપ્ત થશે એ તો કહેવાની જરૂર પણ નથી એમ કહે છે. નિર્વાણ પ્રાપ્તિ નો, મોક્ષ પ્રાપ્તિ નો, પૂર્ણ સિદ્ધિ નો, પૂર્ણાનંદ ની પ્રાપ્તિ નો કોઈ ઉપાય હોય તો જ્ઞાન સામાન્ય નો અનુભવ કરવો એ છે એમ કે છે. બહુ સહેલી વાત કરી દીધી છે, જરા પણ કઠિન ન લાગે, અઘરી ન લાગે એવી આ વાત છે. કોઈ એમ કે આપણે પોતે લક્ષ્ય નથી દેતા ને, પોતાનું ધ્યાન નથી એના ઉપર, પોતાના ઘરમાં ચીજ છે, પોતાની ચીજ છે, પોતાની માલિકીની ચીજ છે, પોતે એનો સ્વામી ને માલિક છે, છતાં પણ સુખ માટે, શાંતિ માટે બહાર દોડાદોડી કરે છે, બ્રહ્મથી ત્યાં સુખ શાંતિ માનીને. અહીંયા એમ કે છે કે એક જ્ઞાન પદનું, સામાન્ય જ્ઞાનનું અવલંબન કર, નિર્વાણ પ્રાપ્તિ તારી ગેરંટી છે. આચાર્ય મહારાજ કુમકુંડાચાર્ય દેવ ખાતરી આપે છે. સારામાં સારી કંપની હોય તો માણસ વિશ્વાસ થી પૈસા આપીને માલ ખરીદે છે કે નહીં, કે ભાઈ આ જગ્યાએ ત્યાંથી હીરો લ્યો, આપણને ભલે જોતા ના આવડતો પણ અહીંથી લેવામાં વાંધો નથી, તો પૈસા ચૂકવી દે છે કે નહીં. લોકો પ્રમાણિકતા ઉપર વિશ્વાસ કરે છે કે નહીં, તો કુમકુંડાચાર્ય નિર્ગ્રંથ ભાવલિંગી મુનિ નિર્દોષ, જેમને પવિત્રતા માટે શંકા કરવાનો કોઈ અવકાશ નથી, એટલું એમના વચનને પ્રમાણિક તરીકે સ્વીકારવું, એમાં બીજી વાત કેમ હોય શકે, એમાં શંકા શું હોય શકે. આત્માર્થી જેમને તો ઉત્સાહ આવે છે, બસ આટલી જ વાત છે. મારામાં રહેલું મારું જે જ્ઞાન સામાન્ય, એનું જ મારે અવલંબન કરવું એટલે મારો મોક્ષ થઈ જાય. આથી સહેલું શું જોઈએ મને. તિર્યંચ પણ આ રસ્તે આવી શકે છે એનું કારણ એ છે. તિર્યંચ એટલે શું, કે જે જીવોએ પોતાના સ્વરૂપનો અપરાધ કરીને, જેને પોતાના જ્ઞાનને મૂંઢાવી નાખ્યું, એટલે જ્ઞાનનો ઉભાર ત્યાં બહુ ઓછો, પોતાના વિચાર ભાવોને વ્યક્ત કરવા એની પાસે શબ્દાત્મક વાણી નથી, બોલવા જાય તો શબ્દ ન ઉભો થાય, કોઈ પણ જાતનો અવાજ થઈ જાય છે, મૂંગો અવાજ કરી બેસે એવી રીતે, એવા એ મૂંગા પ્રાણીઓ છે. એ તો કોઈ કોઈ બેઠા પોતાના વિચારોને વ્યક્ત કરવાની ભાષા નથી જેની પાસે, અને જેને એટલો બધો ઉઘાડ છે કે પોતાના લાભ નુકસાનને સમજતા એને બહુ વાર લાગે છે. પછી કે ભાઈ આ રસ્તામાં દોર ઉભાડો ખસે નહીં જલ્દી, એને એમ ખબર નથી પડતી કે આટલા બધા વાહનો છે તો વાગી જશે, એક્સિડન્ટ થઈ જશે, ત્યાં ત્યાં ઉભા રહી. તો એને પોતાને આ ઈજા થશે એવું સમજણ નથી આપતું, અથવા બહુ લાંબા ગાળે આવે છે એવો ઓછો ઉઘાડ છે. તો પણ સંધિ પંચેન્દ્રિય જીવો છે એ પોતાના જ્ઞાન સામાન્ય પદને પકડી લે છે, તો એ સમય દ્રષ્ટિ થાય છે. આગળ વધીને પંચમ ગુણ સ્થાન સુધી સુરક્ષિતતામાં આવે છે, તીવ્ર સ્વસંવેદનમાં આવી શકે છે. જો પશુ પક્ષી ઢોર ઢાંખર જેને આપણે કહીએ, જેની મતિ ઘણી ઓછી છે, એવા જીવો પણ જ્ઞાન સામાન્યનો અવલંબન કરી શકે તો પોતે તો ઘણો ચતુર છે. સંસારના કેટલા કાર્યો ચતુરાઈથી કરે છે, અનેક જાતના આથી કુટીના બધા કાર્યો ઉકેલે છે કે નહીં, તો એટલો પરિશ્રમ નથી આવતો. જો રસ્તે ચડે તો એટલી પણ આખી ઘૂંટી અંદરમાં નથી. અંદર તો સખ સરળ છે, સખ સુગમ છે, અને સતને સર્વત્ર પ્રાપ્તિ થાય એવું સત છે. શ્રીમદજીનું વચન આપણે છે, સત સુગમ છે, સરળ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, થાય છે, અને ત્રિંચમાં કરી શકે છે. અત્યારે પણ આ સેકન્ડે ચાલતા વર્તમાનમાં 2.5 મિનિટની બાદ સ્વયંભૂ રમણ સમુદ્ર જે છેલ્લો સમુદ્ર છે એની અંદર અસંખ્ય સમ્યક દ્રષ્ટિ તિર્યંસ છે, જળચર પ્રાણીઓ છે, માછલી છે, કાચબા છે, એવા જે મનવાળા સમ્યક પંચેન્દ્રિય પ્રાણીઓ છે, એમાં અસંખ્ય તો સમ્યક દ્રષ્ટિ છે, લાખ કરોડ અબજ નહીં. તો અત્યારે આ ક્ષેત્રમાં 6 અબજની વસ્તીમાં ગોતવા મુશ્કેલ પડે એવી વાત છે. એકાદ બે કોઈ ત્યારે ત્યાં તો અસંખ્ય અત્યારે છે, અને એ તિર્યંચો છે બધા. અહીંયા તો મનુષ્ય છે 6 અબજ. કેમ કે જીવ રસ્તો સાચો પકડતો જ્ઞાન વિશેષ છે, જે વિશેષના નિમિત્તભૂત જે જ્ઞેવ છે એના તરફ એનો જોગ છે, ઝુકાવ છે, એની ગતિ છે, એનો વેગ છે, એને લઈને એ પોતાના જ્ઞાન સામાન્યની સામો જોતો નથી. આટલું જ કામ તો આટલું છે અંદરમાં ને અંદરમાં, એ વિશે બહુ સરસ બોલ્યો છે. આગળ થવું ગાથાની અંદર આચાર્ય મહારાજે ગેરંટી આપી છે મોક્ષને, અને તે અત્યંત વિશ્વસનીય છે. કેટલો વિશ્વાસ આવવો જોઈએ એને કે સ્વપ્નમાં પણ શંકા પડે નહીં, એટલો વિશ્વાસ આવવો જોઈએ, અને એ વિશ્વાસના બળથી કામ કરી શકશે. જ્ઞાનમાં વિશ્વાસ ઉત્પન્ન થયા વિના અનાદિની ઊંધી શ્રદ્ધા, શ્રદ્ધાનું બળ પણ ઘણો છે, એ તૂટીને શ્રદ્ધા સવળી અને સમિત નહીં થઈ શકે. વિશ્વાસ તો પહેલો જોઈ છે, અને એ વિશ્વાસનું કારણ આચાર્ય મહારાજની પવિત્રતા છે, નિર્દોષતા છે, કે જેને લઈને ક્યાંય પણ શંકાનું સ્થાન તો રહેવું જોઈએ, એ તો મૂળની વાત છે. ઉલટાનો પરમ આદર આવવો જોઈએ, પરમ ભક્તિ આવવો જોઈએ, અરે મારા હિતની આવી પરમ પ્રયોજનભૂત વાત પોતાની નિર્વિકલ્પ સાધનામાંથી સ્વવિકલ્પ દશામાં આવીને આવી સુંદર વાત કરી, રાજીનો રેડ થઈ જાય. એમ કોઈ એમ કહે કે કોઈ મૌન ધારણ કરનાર મહાત્મા હોય તે 12 વર્ષે એક જ વચન બોલે તો એની કેટલી કિંમત હોય, મોટી મોટી વાતો કહેવા માત્ર હોય છે, લોકો ભરમાય છે, પણ કુમકુંદાચાર્ય જેવા મહાન આચાર્યો એમના શ્રીમુખમાંથી જે આ ગાથાઓ સરી છે, નીકળી છે, એ એટલી બધી રિદ્ધિ સિદ્ધિયુક્ત છે કે જેનું ફળ નિર્વાણ છે. જગતની રિદ્ધિ સિદ્ધિ નથી, પણ એનું ફળ નિર્વાણ છે. રિદ્ધિ સિદ્ધિ તો અનુભવીના ચરણમાં આળોટે છે. સ્વાનુભવીના ચરણમાં રિદ્ધિ સિદ્ધિ તો આળોટે છે, એની કાંઈ કિંમત નથી. એટલો આ વસ્તુનું મહાત્મ્ય છે. અને એની કિંમત જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કિંમત વગર તથા પ્રકારનો પ્રયત્નમાં ઉપાડ આવે નહીં. નિર્વાણ દર્શાવવાનું કારણ એ છે કે કેટલો લાભ છે, કેટલો લાભ છે એ ન સમજાય તો એના અનુપાતમાં, એના પ્રમાણમાં પુરુષાર્થનો ઉપાડ ના આવે.